नमो सीतारम नमो आईरियारम नमो अच्छायारम नमो दोए सब सामूनम तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमो प्रयोग समारिते जे त्रिभुवन में जीव अनन सुख जाहे दुख ते भय मन ताते दुख हारी सुख का करे सीख गुरु करुणाधार तन सुनो भवि मन फिर आन जो चाहो अपनो कल्याण मोह महामद पियो अनादि भूल आपको भ्रमत भाई तास भ्रमण की है बहु कथा मैं कछु कहूँ कहीं मुनि यथा काल अनंत निगोद मजा नित्यो एकेन्द्रिय तनगा एक श्वास में अठ दस बार जन्यो मर्यो बड़ो दुख भार निकसि भूमि जल पावक भयो पवन प्रत्येक वनस्पति भयो दुर्लभ लड़ियो चिंतामयी त्यों पर जाय लही प्रसठई लट पिकील अलिया दिशरी धर मरो सही बहु पी कब हूँ पंचेन्द्रिय पशु भयो मन बिन निपट अज्ञानी थयो सिंहादिक सैनी है क्रूर निबल पशु हति खाए भूर कबहूँ आप भयो बलही सब जनि करि खायो अति दीन छेदन भेदन भूख पियास पारवहन वध बंधन आदिक दुख घने जीव ते जातन मने अति संक्लेश भाव ते मरो घोर शब्द सागर में पड़ो तहां भूमि पर सत दुख इसो बिच्छू सहस दसे नहीं तिसो तहाराज श्रोणित वाहिनी कृमि कुल करित देह दाहिनी से मर करु दल जुत असि पत्र असि जो देह विदारे तत्र मेरु समान लोह गति जाय ऐसी शीत उष्णता थाय तिल तिल करे देह के खन असुर बिरावे दुष्ट प्रचन सिंधु नीर ते प्यास न जाय तो पन एक नबूद रहार तीन रोग को राज जुखार मिटे न भूख कणान जहार ये दुख बहु सागर लोहार Sakuchete payotras, nikasataje dukha payego, dinakokatana aveo, balapane me jnana nayayo, karuna samaya taruni ratarayo, ajamrutak samabura, विषय चाहदावानल गयो मरत विलाप करत दुख सयो जो विमान वासी भूतार साम्यक दर्शन बिन दुख पार त्यां पेचय कावर्तन धरे यो परिवर्तन पूरे करें।
अपने पंडित दौलत राम जी रचित 6-12 ग्रंथों स्वाध्याय करिए छे। एक ग्रंथ में सौथी पहला पहली धारमा आज गुरुदेव श्री कीधु ने कि भाई तू तू जीव छे के नहीं यमुना जो छे तो क्या हतो के नहीं पहला अने पछी पण क्या रहीस के नहीं तो क्या हतो आटला वखत तो चार गति में हता तो चार गति में शू शू दुखों अपने भोगव्या छे एनु वर्णन अत्यारे चाले छे। आज गुरुदेव श्री लगभग एक ज प्रवचन में नरक गतिना बधा दुख एटले बधी गाथाओ एक साथ लई लीधी एटले आज प्रवचन थोड़ू लांबू मूक्यु तुं कि आपणे एक शरण रे अने धारा तूटे नहीं तो एमां आपणे आज 9-10-11-12 चार गाथाओ जोवानी छे। सौथी पहला तो आपणे આજે તો ટાઈમ ઓછો એટલે રિવિઝન નથી કરતા તમે સ્લાઇડ્સ જોઈ લેજો આપણે આ ચાર્ટ દર વખતે જોઈએ છે સૌથી પહેલા જીવ ક્યાં ક્યાં જોવા મળે છે તો સંસારી છે અને સિદ્ધ છે એમાં સંસારી જીવમાં ત્રસ અને સ્થાવર બે મેઇન ડિવિઝન છે ત્રસ એટલે બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય અને સ્થાવર એટલે એક ઇન્દ્રિય આપણે જે પહેલી ધારનો આખો ફ્લો છે તો કેવી રીતના છે કે સૌથી પહેલા સ્થાવર જીવમાં નિગોધના જે વનસ્પતિ કાયકમાં બે ભેદ છે એક છે પ્રત્યેક અને બીજા છે સાધારણ જે સાધારણ વનસ્પતિ કાયક જીવો છે એને નિગોધ કહેવાય છે જેમાં એક એક શરીરમાં અનંત જીવો છે ત્યાંથી આ પહેલી ધારની શરૂઆત કરે છે કે એમાં અનંત જીવો છે અનંત કાળથી અનંત દુઃખ ભોગવે છે આજે ગુરુદેવ શ્રી પણ કહ્યું ને કે જો આપણો સ્વભાવ એવો હોય કે જેમાં અનંત સુખ હોય તો એનાથી જો ઊંધો ચાલે તો એને પણ દુઃખની પણ અનંતતા હોવી જોઈએ ને લોજિકલ છે ને તો એવી રીતના ત્યાં નિગોધમાં એ જીવ અનંત દુઃખ ભોગવી રહ્યો છે આટલા એ જીવ એટલે આપણે જ આટલા વખતથી અનંત દુઃખ ભોગવી રહ્યા છે ત્યાંથી નીકળીને એકેન્દ્રિય બીજા પાંચ જે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને વનસ્પતિ જે પ્રત્યેક વનસ્પતિ એમાં આવ્યા એમાં પણ એકેન્દ્રિય જ છે પણ એમાં કદાચ આયુષ્ય થોડું લાંબુ છે એક શ્વાસમાં જે 18 જન્મ મરણ કરતા હતા એ નથી અને બીજું આમાં એક શરીરમાં એક એક જીવો છે ત્યાંથી પછી આગળ જઈને ત્રસ પર્યાયમાં 2, 3 અને 4 ઇન્દ્રિયના જીવ થયા એમાં પણ જાણે ચિંતા મળી રત્ન મળ્યો હોય એવી દુર્લભતા હતી પણ તોય એ બધા ભાવોમાં કેટલા કેટલા દુઃખો જે આપણે આપણી સમક્ષ જોઈએ છે કેટલા બધા જીવડા આપણી સામે હોય છે જેમ જન્મે એને થોડી વારમાં તો મળેલા દેખાય ત્યાંથી પંચેન્દ્રિયમાં જે તિર્યંશમાં બે ભેદ છે સંજ્ઞી અને અસંજ્ઞી મન વાળા અને મન વગર એમાં આપણે મન વગરના તિર્યંશની પણ એના પણ દુઃખો જોયા મન વાળા તિર્યંશોમાં પણ આપણે જોયું કોઈ ક્રૂર હોય છે તો કોઈ બળહીન હોય છે અને એ લોકો વધ બંધન આદિ ઘણા ઘણા દુઃખો ભોગવે છે ત્યાંથી આ તિર્યંશના દુઃખો પૂરા થયા અને એનાથી પછી આપણે નરકના દુઃખોનું વર્ણન જોઈએ છે હવે જો 9મી ગાથા જોઈએ તિર્યંચ માંથી જે જીવ મળીને નરક ગતિ નું આયુષ્ય બાંધ્યું હોય તો ત્યાં નરક ગતિ માં નરકો ના બિલ હોય. આજે વર્ણન આવ્યું ને કે આ સપોઝ આ નરક ની ભૂમિ છે તો ઉપર નરકો ના બિલ હોય, આમ જયારે મટકુડા કેવા હોય એવા લટકતા બિલ હોય. એ બિલ ની કેવી રચના હોય કે એ બિલ ની વચ્ચે શરીર બને, નારકી જીવ ત્યાં આવે ને ત્યાં શરીર બને, પણ એ બિલ ની રચના એવી હોય કે જાણે આમ અંદર તલવારો રાખી હોય ને એટલા શાર્પ હોય, એટલે શરીર બને પણ હજી તો બનતા બનતા એમાં ચીરા પડી જાય, કપાઈ જાય આખા, અને ત્યાંથી નીચે પડે, ઉપરથી નીચે પડે તો નરક ગતિ પાછી એટલી તીખી કીધું ને એટલી જાણે વાગે એવી શાર્પ હોય, જાણે બિચ્છુ કરડતા હોય ને, બિચ્છુ એટલે સ્કોર્પિયન, સ્કોર્પિયન કરડતા હોય એટલી શાર્પ હોય કે વાગે, એના દુઃખો ને કારણે નારકી પાછું ત્યાંથી બાઉન્સ થાય, જાણે બહુ મોટો અડધે સુધી તો બાઉન્સ થાય, પછી ફરીથી પડે, પાછું બાઉન્સ થાય, પાછું પડે, પાછું બાઉન્સ થાય, એમ વારે ઘડીએ દુઃખો ભોગવે. એ તો જન્મ થવાની સાથે જ. જો શું કે છે, તહા ભૂમિ પરસત દુઃખ ઈસો, બિચ્છુ સહસ ડસે નહીં તીસો. એ ભૂમિ પરસત એટલે સ્પર્શ કરતા, ટચ કરતા એટલું દુઃખ થાય છે કે જાણે બિચ્છુ સ્કોર્પિયન સહસ એટલે 1000 સ્કોર્પિયન એક સાથે કરડતા હોય એવું લાગે. તહા રાધ શ્રવણિત વાહિની, કૃમિ કુલ કલિત દેહદાહિની. ત્યાં આ રાધ શ્રોણિત વાહિની એટલે કે લોહી અને પળું, બ્લડ અને પસ એમાં જેમાં ભરેલું છે એવી નદીઓ છે, અને એ નદીઓમાં નાના નાના ઘણા જીવજંતુઓ છે. એ જીવજંતુ એકચ્યુઅલી છે તો નારકી જીવો જ, પણ એ નારકી જીવો જ એવું જીવજંતુનું સ્વરૂપ લઈને એમાં બીજા જીવોને દુઃખ આપવા માટે એમાં એવું વિક્રિયા કરે છે. ત્યાંનું બોડી એ જાતનું હોય ને કે એ લોકો કોઈ પણ શેપ લઈ શકે, આપણી જેવું ના હોય, એટલે આ એ લોકો સ્કોર્પિયનનો શેપ લઈ લે, મગરમચ્છનો શેપ લઈ લે, આપસમાં એકબીજાને દુઃખ આપ્યા કરે. અને પાછું દેહ દાહિની એટલે નદી પાછી બહુ સોલ્ટી છે, એટલી સોલ્ટી કે આખી સ્કીન અંદર બળી જાય, દેહ શરીરને દહન કરે આખું બળી જાય એવી ત્યાં નદી છે. જો આપણે વાંચીએ, એ નરક ભૂમિ, એ નરકમાં જમીન સ્પર્શવાથી એવું દુઃખ થાય છે કે જાણે હજારો બિચ્છુઓ ડંખ મારે તો પણ એના જેવું દુઃખ ન થાય. વળી ત્યાં લોહી અને પરું વેવડાવનારી એક વૈતરણી નામની નદી છે, એનું નામ છે વૈતરણી, જે નાના નાના ક્ષુદ્ર કીડાઓથી, ક્ષુદ્ર એટલે કે બહુ હીન જગન્ય એકદમ એવા કીડાઓથી ભરેલી છે અને શરીરમાં દાહ ઉત્પન્ન કરવા વાળી છે. જો ભાવાર્થ આપણે લગભગ ઉપરનો પેરેગ્રાફ તો સેમ જ છે, નીચેનું મારે ખાસ વંચાવડાવવું છે કે આ બધું દુઃખોનું વર્ણન તો આવે છે, પણ ફરીથી આપણે જે ફર્સ્ટ પાઠશાળા ફર્સ્ટ યરમાં ભણી ગયા એ યાદ રાખવાનું છે ને પછી આ ભણવાનું. આપણે શું ભણ્યું કે એક તો 6 દ્રવ્ય છે વિશ્વમાં, રાઈટ, તેમાં હું તો જીવ દ્રવ્ય છું, બાકી બધું પૂતગલ દ્રવ્ય છે, અજીવ દ્રવ્ય છે. પછી 7 તત્વોમાં શું ભણ્યા કે જે મારા દુઃખો છે એ તો મારા જ રાગદ્વેષને કારણે છે, મારી જ ભૂલોને કારણે છે, પૂતગલમાં જે થાય છે તો એમાં સ્વતંત્ર કારણે થાય છે, પણ આ સંસારમાં જે દુઃખો છે સમજાવવા હોય તો સમજાવે કેવી રીતે. એટલે વારે ઘડીએ આ શરીરમાં જે જે દુઃખો થાય છે, આ કપાઈ જાય છે, આમ થાય છે, તેમ થાય છે, અને એમાં જીવનું જે એટલું સ્ટ્રોંગ એકત્વ છે એને કારણે જીવ દુઃખ માનીને ભોગવે છે. એ અહીંયા ગુરુદેવશ્રી પણ વારે ઘડીએ કે છે ને, જો અહીંયા બુકમાં પણ લખ્યું છે, જીવોને દુઃખ થવાનું મૂળ કારણ તો તેની શરીર સાથે એકત્વ બુદ્ધિ અને મમતા જ છે. જમીનનો સ્પર્શ વગેરે તો માત્ર લિમિટ કારણ છે. જમીનને બોડી ટચ થાય એટલે શું થાય, તો સેન્સેશન ખાલી જ્ઞાનનું કામ થાય કે હા જાણ્યું કે આવા ડંખ મારે છે એટલું તીક્ષ્ણ છે, પણ હવે એ ડંખ મારે છે એને જીવે દુઃખ માની લીધું છે એટલે એ દુઃખ લાગે છે. સમજાય છે? જો એ જ હવે પિક્ચર દ્વારા દેખાડે છે, જો આ નદી છે એમાં નદીમાં એક સાઈડ લોહી એટલે રેડ કલર દેખાયો છે, પરું એટલે વ્હાઈટ કલર જેવો દેખાયેલો છે, એ મગરમચ્છ પાછળ દેખાયેલો છે, એ પણ એકચ્યુઅલી નારકી જીવો જ છે. બીજા નારકી જીવો આવી રીતના તલવાર લઈને ઉભા હોય એટલે પાછળ તમે બહાર બી ન નીકળી શકો એની જેટલી, બધા જેવું કીધું ને ગુરુદેવશ્રી કે દસ કૂતરા જાણે તરાપ મારે એવી રીતના તમારી ઉપર ત્યાં બધા તરાપ મારીને ઉભા હોય કે કોઈ બચવા જ ન દે તમને, કાપીને ટુકડે ટુકડા કરી નાખે. જોડી બાજુ બધા સ્કોર્પિયન્સ દેખાયેલા છે, કેવી રીતના શરીરને ડંખ મારે છે, કેટલું દુઃખ થાય છે. આ બધું શેને કારણે દુઃખ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા. ત્યાં નરકમાં આપણે જઈને જીવ આટલું દુઃખ શું કામ ભોગવ્યું? અનાદિકાળથી જીવ એક તો મિથ્યાત્વ ને બધું તો કરે જ છે, પ્લસ આપણે જે કહીએ ને હમણાં એકદમ જગન્ય કાળ છે, એકદમ ઉતરતો કાળ છે. આપણી આજુબાજુ જ આપણે જોઈએ છીએ કેટલા કમર્શિયલ આવે છે, મીટ ઈટિંગ ના કમર્શિયલ આવે છે, દારૂ ને બધા. આપણી આજુબાજુના જે બધા ફ્રેન્ડ્સ ને કોઈ હોય આપણને પૂછે તમે ક્યારે બિયર ટેસ્ટ બી નથી કર્યું, જાણે એ લોકો માટે તો એટલી નોર્મલ વસ્તુ થઈ જાય કે યાર એ તો નોર્મલ છે, એમાં શું છે, બરાબર ને? કેમ કે આપણી આજુબાજુ જીવો જ એવા છે આ કાળમાં, બધાના પરિણામ એટલા જગન્ય જ હોય છે, એટલે આપણે બહુ બચીને રહેવાની જરૂરત છે. આજે ખાસ કીધું ને ગુરુદેવશ્રી બે ત્રણ વાર કે આ માંસ ખાય, દારૂ પીવે, શિકાર કરે, લંપટીઓ બધા, લંપટીઓ એટલે બહુ લાલચી જીવો હોય એ બધા મરીને નરકે જાય છે. એટલે આપણે આ બધી વસ્તુથી બહુ બચીને રહેવા જેવું છે. ઉપરથી બીજા પણ હવે તો ઘણા બધા એવા લોજિક બી પાછળ એવા આપે ને કે ઓલા એગ્સ હોય અનફર્ટાઇલ, એમાં શું ખાવામાં વાંધો છે? પણ એમાં પણ અનફર્ટાઇલ ભર્યો એમાંથી ઓલું મોટું મરઘી નહીં થાય, પણ એમાં જે બીજો નાનકડો જીવ છે જે જન્મીને મરી જશે એનું શું? એ તો જીવ તો છે ને. એટલે આ બધી વસ્તુથી કોઈ ખોટી ભ્રમણામાં ન પડીને બહુ બચવાની જરૂરત છે. ગુરુદેવશ્રીના પોઈન્ટ પણ આપણે સાથે સાથે લેતા જ જઈએ છીએ. એક આપણે બસ આમાં એક પોઈન્ટ બહુ સરસ કીધો કે વસ્તુ તો પ્રભુ આત્મા, એટલે હું પોતે તો બસ આત્મા છું, એમ જો જીવ સમજે, પોતાના જ્ઞાનથી નિર્ણય કરે અને આ શરીર ને દેહ ને જે થાય છે એનાથી પોતાને ડિસોસિએટ કરે કે આને આ જે થાય છે મને નથી થતું એમ કરે, તો એના પુણ્ય પાપના વિકલ્પો પણ છૂટી જાય, શરીરમાં એકત્વ પણ છૂટી જાય અને એને પોતાના આનંદનો અનુભવ થાય એવી રીતે. જો આગળ દસમી ગાથા જોઈએ છે. સેવર તરુ દલજુત અસી પત્ર, અસી જ્યો દેહ વિદારે તત્ર, મેરુ સમાન લોહ ગલી જાય, એસી શીત ઉષ્ણતા થાય. લેંગ્વેજ તો બહુ સિમ્પલ છે, આમ ગુજરાતી આમ હિન્દી છે, થોડુંક અલગ ટાઈપનું હિન્દી છે પણ સમજી શકાય એવું છે. ઢુંઢારી ભાષા છે એકચ્યુઅલી, ઢુંઢારી કહેવાય. એ ત્યારે જ્યારે લખાય છે લગભગ 250 પહેલા ત્યારે એક કોલોક્વિયલ ગામડાની ભાષાઓ આવી હતી. જો શું કહે છે, સેમર નામના ત્યાં ઝાડ, તરુ એટલે ઝાડ, અને દલ જૂથ એટલે કે એના પાંદડા, એ એવા પાંદડા હોય, અસી પત્ર, અસી એટલે જાણે કરવત જેવા, પત્ર એટલે પાંદડા, એવા પાંદડા છે કે કરવત જેવા છે. કેવા છે પાછા? અસી એટલે એવા છે કે જ્યાં દેહ વિદારે, વિદારે એટલે જાણે ટુકડા કરી નાખે, એ શરીરના ટુકડા કરી નાખે એવા પાંદડા છે. નારકી જીવો આમ બહુ ગરમી ને એનું વર્ણન આવશે ને પાછળ, તેમને એમ થાય કે ચલો જરા ઝાડની નીચે બેસીને વિશ્રામ કરું, જરા શાંતિ મળે, મને શેડો જેવું થોડું દેખાય એટલે એમ થાય. તો ત્યાં નીચે જઈને બેસે, કે આપણે પાંદડું અહીંયા કેવું હોય પડે તો જાણે આમાં એકદમ લાઇટ વેટ હોય આમ કરી નીચે આવે, પણ ત્યાં તો જાણે મેટલના પાંદડા હોય એની ધારધાર, એવા નીચે જે બેસે ત્યાં ઉપરની પાંદડા એવા માથે પડે જાણે તલવાર પડી હોય અને આખા ટુકડે ટુકડા કરી નાખે શરીરમાં, એટલા તીક્ષ્ણ ધાર વાળા પાંદડા હોય છે. પછી નેક્સ્ટ શું કહે છે કે મેરુ સમાન લોહ ગલી જાય, એસી શીત ઉષ્ણતા થાય. મેરુ પર્વતનો વર્ણન સાંભળ્યું ને, મેરુ પર્વત કેટલો મોટો હોય? 1,00,000 યોજન ઊંચો, અને આમ 10,000 યોજન એનું નીચેનું બેઝ છે અને ઉપર 1,000 યોજન. એક યોજન એટલે લગભગ 4,000 માઇલ્સ, માઇલ્સમાં સમજો 2000 ગાંવ આજે આવ્યું ને, એક યોજના એટલે 2000 ગાંવ, એક ગામ એટલે જરાક 1-2 કિલોમીટર તો હોય ને, એવડું મોટું એક યોજન, એવા 1 લાખ યોજન, અને એવો મોટો મેટલ નો ઘન સોલિડ ઉપરથી નાખે અને નીચે પડે એટલે આખું મેલ્ટ થઈ જાય, એટલી ત્યાં ગરમી હોય. અને ઠંડીમાં શું થાય કે આ બધા જે સોલિડ હોય દે આર ટુગેધર બીકોઝ ઓફ અંદરના જે ફોર્સિસ હોય ને સ્ટીકીનેસ, તો ત્યાં એટલી ઠંડી કે બધી ચિકાસનો જ નાશ થઈ જાય, તો બધા પરમાણુ વિખેરાઈ જાય. અને એને કારણે ઠંડી હોય કે ગરમી હોય આ ગોળો આખો છૂટો પડી જાય. અને એવી ઠંડી ગરમીમાં એમને ઠૂંઠવાઈ જાય જાણે શરીર. આપણે ક્યાંક જઈએ હિમાલયમાં કે એવી રીતના, આપણે ઇવન આપણે જયારે બહુ વિન્ટર પડે દેવલાલી સાઈડ ને, તો જાણે કેટલી ઠંડી લાગે ને, કોઈ હીટર વીટર અહીંયા તો હોય નહીં, ત્યાં અમેરિકામાં તો એ સેન્ટ્રલ હીટિંગ ને કાંઈક હોય, આપણે તો અહીંયા હોતા નથી. ગમે તેટલા ગોદરા ઓઢો તોય તમને ઠંડી લાગે, ત્યાં તો કપડાં બી ન હોય, ગોદરા ક્યાં હોય, શરીરમાં કપડાં પહેરવા માટે બી ન હોય, એવા ઠૂંઠવાઈ જાય. પાછી નીચે તીખી એકદમ જમીન, એમાં પગ મૂકવાના બધા આપણે વાઢિયા થાય તો કેવું લાગે, આખું શરીર ફાટી ગયું હોય. શરીરમાં કેટલા કંઈક રોગોનું પણ વર્ણન આવે છે કે નારકી જીવને આટલા આટલા તો રોગો હોય, નખે 100 કંઈક રોગ હોય, ઘણા બધા જેવા આપણા મેજર રોગ હોય ને, કેન્સર છે, આ છે તે છે, એવા એ લોકોને રોગો હોય, એટલી એટલી જાતની યાતનાઓ હોય, બધી રીતે દુઃખી થતા હોય. જો શું કે છે અન્વયાર્થમાં, તે નરકમાં તલવારની ધાર માફક તીક્ષ્ણ પાંદડા વાળા સેવરના ઝાડ છે, જે શરીરને તલવાર માફક ફાડી નાખે છે. અને ત્યાં તે નરકમાં એવા પ્રકારની ઠંડી અને ગરમી થાય છે કે મેરુ પર્વત જેવડો લોઢાનો ગોળો પણ ગળી જાય છે અને વિખેરાઈ જાય છે. આ બધી ગાથાઓ ક્યાંથી આવી છે? આ બધું આખું વર્ણન છે સ્વામી કાર્તિકેય. એમણે કાર્તિકેયનો પ્રેક્ષા કરીને 12 ભાવના લખી છે. એ 12 ભાવનામાં એક બોધિ દુર્લભ ભાવના કરીને છે. ત્યાં બોધિ દુર્લભ ભાવનામાં જે બધી ગાથાઓ અને ફ્લો અને બધું છે એ એક્ઝેક્ટલી આ જ ઓર્ડરમાં એવી રીતના 4 ગતિના દુઃખોનું વર્ણન અને બધું એને આધાર લઈને આખું બનાવ્યું છે. ઇન પર્ટિક્યુલર આ જે મેરુ સમાન ગોળાની આખી વાત છે એ આ અહીંયા જો ત્રિલોક પ્રજ્ઞપ્તિ કરીને શાસ્ત્ર છે, એ શાસ્ત્રમાં 2 ગાથાઓ આવી છે કે મેરુ સમ લોક ઇન સિંધ ઉણે વિલંબી. જો એમાં ખબરમાં ઉપર પહેલામાં જે છે એમાં ગરમીની વાત આવે છે અને બીજામાં છે એમાં ઠંડીની વાત આવે છે. ગાથાઓ લગભગ બહુ સિમિલર છે. એવી રીતના 2 ગાથાઓ ત્યાં ત્રિલોક પ્રજ્ઞપ્તિ માંથી આવી છે. આગળ 11મી ગાથા જોઈએ. જો આ એ આપણે જે વર્ણન જોયું એ જ આ ઝાડ છે એના પાંદડા, જો એને પાંદડા પડતા હાથ કપાઈ જાય છે, મોઢું ભલે થડમાં મોઢું દેખાય એવું ના હોય, આ તે પિક્ચર ખાલી ડાયગ્રામેટિક ઓલું છે, એ પાંદડા પડે તો કેવું હાથ ને પગ ને બધું કપાઈ જાય છે. અહીંયા જો નીચે ઓલું જ્વાળામુખી વોલ્કેનો દેખાય છે, કેટલી ગરમી છે જાણે, એટલી ગરમીમાં કંઈક નાખો મેટલ નાખો, મેટલનું ઓલું મોલ્ટન સ્ટેટ થઈ જાય ને, એવી રીતના મેરું ગોળો નાખો મેટલનો ગોળો પીગળી જાય અને ઠંડીમાં પણ બહુ ઠંડી લાગે, એ આખું વર્ણન છે. આગળ 11મી ગાથા, તિલ તિલ કરે દેહ કે ખંડ, અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ, સિંધુ નીર તે પ્યાસ ન જાય, તો પણ એક ન બુંદ લાય. જે 4 ગતિના 4 ટાઈપના દેવો છે, દેવ ગતિ છે બરાબર, 4 ગતિમાં જે દેવ ગતિ છે, દેવ ગતિમાં 4 જાતના દેવો છે. કયા કયા છે? ભવનવાસી દેવ જે છે એ ભવનવાસી દેવમાં 10 અલગ અલગ ટાઈપ છે. ઇન્દ્ર હોય, એના પ્રતિ ઇન્દ્ર હોય, લોકપાલ હોય, યક્ષ હોય, ઘણા બધા કઈક અલગ અલગ હોય છે. એમાં એક
નામ નાગકુમાર,
હા નાગકુમાર, અસુરકુમાર, એ બધા એમાં નામ હોય છે, બધી એમની ટાઈપ. એમાં એક અસુરકુમાર જાતિના દેવ હોય છે. એ અસુર કુમાર જાતિના દેવો હોય એમને બસ આ રીતના કોઈ ને એમ લડાઈ કરે ને તેમને મજા આવે જોઈને. જે રીતના આપણે બી ઘણા જોઈએ ને પેલું બુલ ફાઇટિંગમાં મજા આવે ને કંઈક બીજા બે એનિમલ્સને ઝઘડાવીને લોકો એનો શો જુએ એવું ઘણું આવે. આપણે WWF ને ઘણી અલગ અલગ વસ્તુ આવે એવું જ હોય ત્યાં. એ લોકોને બસ નારકીઓને જઈને એકબીજાને ઉકસાવે અને આપસમાં લડાવે કે જો આણે તમે આમ કર્યું હતું આણે તમે આમ કર્યું હતું અને એકબીજાને લડાવીને લડે પાછા કેવા આપણી જો અહીંયા ખાલી હાથ પગ આમ નહીં તલવારથી ને એવી રીતના કે એકબીજાના શરીરના તલ તલ જેવા ટુકડા કરી નાખે. પણ શરીર એવું હોય કે જાણે મર્ક્યુરી વિખેરે જાય ને કેવું પાછું જોઈન્ટ થઈ જાય એવી રીતના શરીર જોઈન્ટ થઈ જાય. ત્રણ ચાર ગતિ છે ને, ચાર ગતિમાંથી નરક ગતિને છોડીને દેવ મનુષ્ય અને તિર્યં છે. ત્રણેય ગતિના જીવો મરવા નથી માંગતા. એમને આપણે મારવાની ટ્રાય કરે તો ભાગી જાય છે. તિર્યં ના પણ મનુષ્ય અને દેવ તો ઓફકોર્સ નથી મરવા માંગતા. નરક ગતિના જીવો એવા છે જે એવરી મોમેન્ટ મરવા માંગે છે કે ક્યારે હું આમાંથી છૂટું, પણ તો છૂટી શકતા નથી. શરીરની રચના એવી છે કે ગમે તે કાપો ગમે તે કરો પાછું જોઈન્ટ થઈને પાછા ઉભા રહે. જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી એમને એમ જ રહે અને દુઃખો ભોગવી ભોગવીને જ છુટકારો છે. બીજું શું છે કે એમને એટલી તરસ ને એટલી ભૂખ લાગી હોય કે સિંધુ નીર, એક જગ્યાએ સિંધુ નીર એટલે સમુદ્ર પણ કીધું છે, સમુદ્રનું બધું પાણી પી જાય તો પણ તરસ એમની ન જાય, પણ સામે એક ટીપું પણ મળતું નથી. જો વાંચીએ એ નરક ગતિને નારકી એકબીજાને શરીરના તલ જેવડા, તલના દાણા જેવડા ટુકડા કરી નાખે છે અને અત્યંત ક્રૂર અસુર કુમાર જાતિના દેવ એકબીજા સાથે લડાવે છે તથા એટલી તરસ લાગે છે કે સમુદ્ર ભરના પાણી પીવાથી પણ છીપી શકતી નથી, છતાં એક ટીપું પણ મળી શકતું નથી. જો એકબીજા લડે છે આપસમાં લડે તો ભાઈ સાહેબ શો જુએ ત્યાં ઉભા રહેલા. અહીંયા તો તલવાર નહીં દેખાયેલું છે, એકચ્યુઅલી તો એમના વિક્રિયા વાળા શરીર હોય. એ જેને વૈક્રિક શરીર હોય એટલે વિક્રિયાથી હાથ જ તલવાર જેવો થઈ જાય. એમને તલવાર કઈ યુટેન્સિલ્સ ન હોય, ત્યાં હાથ જ તલવાર જેવો થઈ જાય. એનાથી એકબીજાને લડીને મારે. પછી અહીંયા જો પાણી ને એવું બધું લાલચ માટે બધું દેખાડે, એમને પાણી દેખાડે ને આમ દેખાડે, દુખી કરે, પણ પીવા જાય તો એને ખેંચે મારે. એને બીજું પણ આવ્યું ને આમાં ગુરુદેવ ને કે ભાલો લઈને, એ તો એક બીજું પિક્ચરમાં આવ્યું, પણ પાણી પીવડાવે તો પણ એને એસિડ ના જેવું તેજ, એકદમ એટલું ગરમ, ઈગલ બહુ ગરમ ઉકળતું અથવા એટલું એસિડ જેવું તેજ પીવડાવે ને શરીર અંદરનું બધું બળી જાય દુઃખ આપવા માટે. લોઢાનો રસ પીવડાવવાની વાત આવી. પછી એક બીજું શું શબ્દ આવ્યો, તેજાબ. હા, તેજાબ જાણે પીવડાવે, એસિડ પીવડાવે, અંદર આખું બળી જાય. આપસમાં એકબીજાને ખાલી દુઃખ આખો વખત મારકાટ મારકાટ જ ચાલુ હોય. અને આ કોની વાત છે? તીર્થંકર જે થવાના હોય એના જીવો પણ જો નરકમાં હોય ને, અત્યારે શ્રેણીક રાજા નરકમાં છે ને, એમને કોઈ કન્સેશન નથી, એમને પણ ચાલુ છે. એટલે આ બધું આપણે બી અનંતવાર ભોગવી આવ્યા છે, આપણને ખાલી યાદ નથી એટલે ભૂલી ગયા છે બધું. એક મોમુક્ષે સવાલ પૂછ્યો કે ત્યાં રવિવાર આવે કે નહીં, રજા મળે કે નહીં. એક જયારે અહીંયા આપણે મિથ્યા શ્રદ્ધા અને અનંતાનુબંધીના પરિણામ કહી રહ્યા, ત્યારે એક મોમેન્ટ પણ છોડ્યા નથી તો ત્યાં દુઃખો માટે શું કામ એક મોમેન્ટ રજા મળે? એ પણ લોજિકલ વાત છે ને એકદમ. જે સ્વયંભૂ રમણ સમુદ્ર ની પણ વાત આવી ને, કેટલો મોટો છે સ્વયંભૂ રમણ સમુદ્ર ખ્યાલ છે? ખ્યાલ છે આપણે મધ્ય લોકમાં અસંખ્યા દ્વીપ સમુદ્ર છે ને, અસંખ્યા દ્વીપ સમુદ્ર છે, એમાં બધાને ડાયમેન્શન વધતા જાય. સૌથી વચમાં જંબુ દ્વીપ 1,00,000 છે, એનાથી ડબલ લવણ સમુદ્ર, પછી ડબલ, પાછું ડબલ, પાછું ડબલ, ડબલ 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 કરતા જાઓ અસંખ્યાત વાર. સૌથી છેલ્લો જેને એક ઓશન છે એનું નામ સ્વયંભૂ રમણ સમુદ્ર. આપણે ઇન્ડિયા કેટલું મોટું છે, ઇન્ડિયા કરતાં બહુ જ મોટું ભરત ક્ષેત્ર છે, એના કરતાં બહુ જ મોટું જંબુદ્વીપ છે. એ જંબુદ્વીપ કરતાં બહુ બહુ મોટો લવણ આ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એ બધું પી જાય પાણી તો પણ નરકના જીવને જાણે એક ટીપું મળ્યું અને એવું બી ન લાગે, એટલી એને તરસ લાગે છે. એ પણ વાત આવી ને કે નરકના જીવોને કેટલી વાર દુઃખ ભોગવવું પડે, કે સાતમી નરકમાં ગયો હોય 33 સાગર દુઃખ ભોગવીને આવે, અંતર મુહૂર્ત માટે જીતું તિર્યંશમાં જાય એમ ફરીથી પાછો સાતમી નરકમાં. સાતમીમાં 2 વાર, છઠ્ઠીમાં 3 વાર બધું આવ્યું ને આમાં. આજે જો નેક્સ્ટ આપણે એક છેલ્લી ગાથા જોઈ લઈએ, 12મી ગાથા. તીન લોક કો નાજ જુખાય, મિટે ન ભૂખ કણાલ લાય, યે દુઃખ બહુ સાગર લો સહે, કર્મ જોગ તે નર ગતિ રહે. 3 લોકનું જેટલું બી અનાજ છે બધું ખાઈ જાય ને તો પણ જાણે કઈ ભૂખ મટે જ નહીં એમ, અને મળે કઈ નહીં. એકચ્યુઅલી જો નરકની આ માટી હોય ને એ જ ખાય ને એ લોકો જીવે. એવું કહેવાય છે કે માટીનો એક કણ અહીંયા આવી જાય ને તો જાણે ન્યુક્લિયર બોમ્બ ફૂટે ને કેવા લોકો મરી જાય. એવી રીતના એક માટીના કણની વાસથી જ લોકો મરી જાય, યોજનો સુધી. પાછા ખાલી આમ નજીક ના નહીં, યોજનો સુધી. એટલી ગંધ મારતી એવી જગ્યામાં એ લોકોએ, સાવ અંધારું અંધારું હોય, એવું સ્મેલ આવતી હોય, આટલા દુઃખો હોય, આટલી ઠંડી ગરમી હોય, એમાં આપણે બધા આનંદવાર જઈ આવ્યા છે. આવા સાગરો પણ સુધી આવા દુઃખો ભોગવે છે, અને પછી ક્યારેક આમ નસીબ હોય તો મનુષ્ય ગતિમાં આવે. એ મનુષ્ય ગતિમાં પણ પાછું હેલ્ધી શરીર, ઉત્તમ કુળ મળવું, આપણને જૈન ધર્મ મળવો, આવી રીતના મંદિરે બધું પાછું ઇન્ટરેસ્ટ આપણને આવવો, બધું સાંભળવામાં, બધું અતિ અતિ દુર્લભ વસ્તુ છે. જો આ ખાલી ભાવન આ અન્વયાર્થ વાંચી લે ને, સ્ટોક, એ નરક ગતિમાં એટલી ભૂખ લાગે છે કે 3 લોકનું અનાજ ખાઈ જાય તો પણ ભૂખ મટે નહીં, પરંતુ એક કણ પણ મળતો નથી. એવું દુઃખ બહુ ઘણા સાગરો પમ સુધી સહન કરે છે. કોઈ વિશેષ શુભ કર્મના યોગથી મનુષ્ય ગતિ પામે. સાગરો પમ બી કેટલો લાંબો કાળ છે એનું કોઈ ઇમેજિનેશન જ નથી આપણને. નેક્સ્ટ ટાઈમ જોશું, આમાં આજે લખ્યું ટાઈમ નથી, નેક્સ્ટ ટાઈમ આપણે જોશું. 10 કોડાકોડી પલ્લીઓ પમ, પણ એમાંથી ફીલિંગ નથી આવતી. એક પલ્લીઓ પમ એટલે કેટલું, એની ચર્ચા આપણે કરશું નેક્સ્ટ ટાઈમ. અમુક મહત્વની સૂચનાઓ છે. આપણી એક્ઝામ લગભગ ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકેન્ડ, લગભગ 7-8 ફેબ્રુઆરીની આજુબાજુ રાખશું. 3 ક્લાસ આજે, આજના પછી હજી 2 ક્લાસ થશે. નેક્સ્ટ ક્લાસમાં મનુષ્ય ગતિના દુઃખ આવશે, એના પછીના ક્લાસમાં દેવ ગતિના દુઃખ આવશે, અને પછી એક સેશન આપણે રિવિઝન માટે જ રાખશું. પ્યોર કંઈ ક્વેશ્ચન હોય, કંઈ રિવિઝન કરવું હોય એના માટે. લગભગ 3 સેશન આપણે જાન્યુઆરીમાં થઈ જશે, ફેબ્રુઆરી ફર્સ્ટ વીક, અથવા જો કદાચ પ્રતિષ્ઠાનું કંઈક કામ હોય એકાદ વીક ડિલે થશે, પણ ફેબ્રુઆરી સુધી થઈ જશે. એક્ઝામ ફોર્મેટ આપણે યુઝ્યુઅલ હશે, એમાં ફિલ ઇન ધ બ્લેન્ક, શોર્ટ આન્સર, લોંગ આન્સર, બધી જ જાતના ક્વેશ્ચન હશે. અને તમારે ફર્સ્ટ ધારની 16 ગાથા જે બધી યાદ રાખવી જ પડશે, એમાંથી ક્વેશ્ચન આવશે જ, ગાથાઓ જ આવશે. એટલે આપણે એવરી ટાઈમ એના માટે 5 મિનિટ સ્પેન્ડ કરીને ગાથા પાઠ બી કરીએ છીએ, એટલે એ તો તમારે યાદ રાખવી પડશે. કઈ ક્વેશ્ચન છે
આ બુક માંથી અને આ પ્રેઝન્ટેશન?
આ આખી એક્ઝામ નું સિલેબસ ઇઝ ઓન્લી વોટ ઇઝ ઇન ધ બુક. ગુરુદેશના પ્રવચન આપણે એઝ અ રેફરન્સ સાંભળીએ છીએ, પણ વી ડોન્ટ એક્સપેક્ટ યુ ટુ રીડ ધી એન્ટાયર બુક. ખાલી જે 16 ગાથામાં જેટલું કન્ટેન્ટ આવે છે અને એની પાછળ જે બધી સમરી, પહેલી ગાળનો સારાંશ ને અમુક લક્ષણ સંગ્રહ એવી રીતના છે, એમાંથી જ પેપર આવશે. હા, અને પ્રેઝન્ટેશન જે આપણે બનાવીએ છીએ એવરી ટાઈમ, આખું સ્લાઇડ ડેક તમારી પાસે હશે. ચલો, જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, તોણી જપો જીનરે, જ્યોતેરા શરણાગ્રહે સો પાવે સુખ છે. બોલો જીનવાણી માત્રનો જય.